એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગહન ચર્ચા કરવાના છીએ જેણે પ્રકાશન સમયે ભારે ચર્ચા જગાવી હતી અને સાચું કહું તો આજે પણ એટલી જ પ્રાસંગિક છે. અમેરિકન લેખક ક્રિસ બોહજાલિયનની ખૂબ વખણાયેલી કૃતિ મિડવાઇફ્સ.
ખરેખર ક્રિસ બોહજાલિયન એમની ખાસિયત જ એ છે, તેઓ ખૂબ જ એમ કહીએ ને જટિલ સામાજિક અને નૈતિક મુદ્દાઓને એવી રીતે વણે છે અત્યંત રોચક અને માનવીય કથાઓમાં. એમની વાર્તાઓ પાછળ ઊંડું સંશોધન તો દેખાય જ, પણ સાથે સાથે પાત્રોની જે મનોવૈજ્ઞાનિક ઊંડાણ છે એ કમાલનું હોય છે. મતલબ સામાન્ય માણસો અને અસાધારણ પરિસ્થિતિઓ, એમાંથી ઊભી થતી નૈતિક દ્વિધાઓ.
અને મિડવાઇફ્સ તો એનો ઉત્તમ ઉદાહરણ છે. 1997માં આવી અને પછી 1998માં જ્યારે ઓપરા વિન્ફ્રેના બુક ક્લબમાં પસંદ થઈ ત્યારે તો બસ બોહજાલિયનને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી ગઈ. અને મજાની વાત એ છે કે આ પુસ્તક એવા સમયે આવ્યું જ્યારે અમેરિકામાં પેલી પ્રસૂતિ પદ્ધતિઓ વિશે એનો એકદમ ગરમાગરમ ચર્ચાઓ ચાલતી હતી.
બરાબર, હોસ્પિટલમાં ડોક્ટર પાસે જવું કે પછી ઘરે પેલી પરંપરાગત મિડવાઇફ એટલે કે દાયણ પાસે, કોણ વધુ સુરક્ષિત, કોણ વધુ સ્ત્રી કેન્દ્રિત, આ આખી ચર્ચા ત્યારે ચરમસીમા પર હતી.
હા, એટલે આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી વાર્તા કહી દેવાનો નથી, પણ આ કથાના ઊંડાણમાં જરા ઉતરવાનો છે. આપણે તેના મુખ્ય પાત્રોની જે સફર છે અંદરની અને બહારની એને સમજવાનો પ્રયત્ન કરીશું.
હા, અને એના કેન્દ્રીય વિષયો કયા છે, કયા નૈતિક પ્રશ્નો એ ઊઘા કરે છે, એની પર પણ વાત કરીશું. મતલબ કે આ કથા વાંચ્યા પછી મનમાં જે પડઘા રહી જાય છે ને એને પકડવાનો પ્રયાસ છે.
અને આ કથાનું વાતાવરણ એ પણ એટલું જ મહત્વનું છે. વાર્તા આપણને લઈ જાય છે 1981ના શિયાળામાં વર્મોન્ટના ગ્રામીણ વિસ્તારમાં. ચારે તરફ બરફ, બસ બરફ જ. વાતાવરણમાં એકલતા છે, ઠંડી છે અને સાથે ક્યાંક ક્યાંક એક અણધાર્યા ભયની લાગણી પણ છે. ચાલો તો એ બરફીલા માહોલમાં બનેલી એ રાતથી જ શરૂઆત કરીએ જેણે બધું બદલી નાખ્યું. વાર્તાના કેન્દ્રમાં છે સિબિલ ડેનફોર્થ.
સિબિલ ડેનફોર્થ, હા, એક અનુભવી અને પોતાના સમુદાયમાં ખૂબ જ સન્માનનીય લે મિડવાઇફ. લે મિડવાઇફ એટલે એવી દાયણ જેની પાસે પરંપરાગત તાલીમ છે, અનુભવ છે, પણ કોઈ ફોર્મલ મેડિકલ ડિગ્રી નથી. એ કુદરતી પ્રસૂતિમાં ખૂબ માને છે અને પેલી હોસ્પિટલની યાંત્રિકતાની ટીકાકાર છે.
અને માર્ચ 1981ની એક રાત, જાણે કુદરત પોતે જ પરીક્ષા લેવા આવી હોય એમ, ભયંકર બરફનું તોફાન ત્રાટકે છે. એટલું ભયાનક કે લાઇટ ગઈ, રસ્તા બંધ, બહારની દુનિયાથી સંપર્ક તદ્દન તૂટી ગયો. અને આવી કપરી પરિસ્થિતિમાં સિબિલ એક દૂરના એકલાવાયા ઘરમાં છે. શાર્લોટ બેડફોર્ડ નામની સ્ત્રીની પ્રસૂતિ કરાવી રહી છે.
પ્રસૂતિ લાંબી ચાલે છે, ધાર્યા કરતાં વધુ જટિલ બને છે, કલાકો વીતે છે અને પછી અચાનક જ ખબર છે શાર્લોટને સ્ટ્રોક આવે છે. શ્વાસ બંધ, હૃદય બંધ, અને બહાર પેલું બરફનું સામ્રાજ્ય. હોસ્પિટલ જવાય એમ જ નથી. સિબિલ પોતાના અનુભવના આધારે માની લે છે કે શાર્લોટ મૃત્યુ પામી છે.
પણ વાત ત્યાં અટકતી નથી. એક જીવન ગયું પણ બીજું જીવન સંકટમાં હતું. શાર્લોટના ગર્ભમાં રહેલું બાળક એ હજુ જીવિત હતું, પણ એના ધબકારા એ ઝડપથી ઘટી રહ્યા હતા. સમય બહુ ઓછો હતો.
અને ત્યારે સિબિલ એક એવો નિર્ણય લે છે જે ખરેખર એના આખા જીવનને બદલી નાખે છે. બાળકને બચાવવાની પેલી તીવ્ર ઈચ્છા અને સમયનું દબાણ, એમાં એ એક અત્યંત જોખમી પગલું ભરે છે. રસોડામાં પડેલી સામાન્ય છરી વડે એ શાર્લોટના પેટ પર ચીરો મૂકીને તાત્કાલિક સિઝેરિયન કરે છે અને એ સફળ થાય છે. એક તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે. પણ કઈ કિંમતે?
કિંમત બહુ મોટી હતી. જ્યારે તોફાન થોડું શાંત પડે, મદદ માટે લોકો પહોંચે, ત્યારે તેઓ જે જુએ છે, એક મૃત માતાનું શરીર, બાજુમાં રડતું નવજાત બાળક અને લોહીથી લથપથ છરી હાથમાં લઈને ઊભેલી સિબિલ ડેનફોર્થ. આ દ્રશ્ય અહીંથી જ આખી નવલકથાનું મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. એક એવો સવાલ જેનો કોઈ સીધો જવાબ નથી.
સવાલ એ છે કે જ્યારે સિબિલે પેલો ચીરો મૂક્યો ત્યારે શું શાર્લોટ ખરેખર મૃત્યુ પામી ચૂકી હતી? જો જવાબ હા હોય
તો સિબિલ હિક નાયિકા છે. અશક્ય પરિસ્થિતિમાં વીરતા બતાવી બાળક બચાવ્યું. પણ જો જવાબ ના હોય, જો શાર્લોટના શરીરમાં જીવનનો એક એક ક્ષીણ અંશ પણ બાકી હોય, તો સિબિલનું કૃત્ય બચાવ નહીં પણ કાયદાની દ્રષ્ટિએ હત્યા ગણાય.
ઇનવોલન્ટરી મેનસ્લોટર.
હા,
મતલબ ઇરાદાપૂર્વક નહીં પણ બેદરકારીથી થયેલી હત્યા. આ એક જ પ્રશ્ન, શું શાર્લોટ જીવિત હતી, આખી કથાને દોરે છે અને આપણને પણ વાચક તરીકે સિબિલની જેમ જ પેલી નૈતિક મૂંઝવણમાં મૂકી દે છે. આ પ્રશ્નની આસપાસ જ બધા પાત્રો એમની સફર આકાર લે છે. સિબિલ પોતે
સ્પષ્ટ ટીકાકાર છે અને એની આ જ અડકતા કદાચ એને
એ આદરણીય પણ બનાવે છે, અને કદાચ એ જ એના પતનનું કારણ પણ. એની સફર ખરેખર હૃદયદ્રાવક છે. એક સમયે સમાજમાં આદર પામેલી સ્ત્રી અચાનક શંકાના દાયરામાં, અને પછી આરોપીના કઠેડામાં, અને આ ખાલી કાનૂની લડાઈ નથી રહેતી, એની અંદર જે ચાલે છે સત્ય અને શંકા વચ્ચેનો સંઘર્ષ એ વધુ તીવ્ર છે. પોતાની ઓળખ, આત્મવિશ્વાસ બધું જાણે ધોવાઈ જાય છે.
અને આ બધું આપણે કોની નજરે જોઈએ છે ખબર છે? સિબિલની 14 વર્ષની પુત્રી કોની ડેનફોર્થ. કોની આ વાર્તાની કથાકાર છે? લેખકે પેલી ફર્સ્ટ પર્સન રેટ્રોસ્પેક્ટિવ નેરેટિવ શૈલી વાપરી છે. મતલબ કોની ઘણા વર્ષો પછી પુખ્ત વયે પોતાની કિશોરાવસ્થાની એ ભયાનક ઘટનાઓને યાદ કરીને આ બધું કહી રહી છે. એટલે એના વર્ણનમાં એની પોતાની સમજ, લાગણીઓ, કદાચ સમય સાથે બદલાયેલી યાદો એ બધું ભળેલું હોય.
કોળીનો પાટલો ખૂબ સંવેદનશીલ છે, નિરીક્ષક છે, માને ખૂબ પ્રેમ કરે છે, એના પર ગર્વ કરે છે. પણ જ્યારે એ પોતાની માને આમ સમાજની નજરમાં તૂટતી જુએ છે, એના પર આરોપો લાગે છે, ત્યારે એ ઊંડા આઘાતમાં સરી પડે છે. એક તરફ માં માટે પ્રેમ અને વિશ્વાસ છે, તો બીજી તરફ પેલી ભયાવહ શંકા કે કદાચ માં દોષિત હોય. આમાંથી પસાર થતા થતા જ એ મોટી થાય છે.
એની આ સફર એ જીવનની જટિલતાઓ સમજવાની સફર છે. એ શીખે છે કે દુનિયા ખાલી કાળી ધોળી નથી હોતી, એમાં ઘણા ગ્રે શેડ્સ હોય છે. સત્ય હંમેશા સ્પષ્ટ નથી હોતું, પ્રેમનો અર્થ હંમેશા બચાવ કરવો એવો નથી હોતો. આ અનુભવો એને ઘડે છે.
બીજા પાત્રો પણ મહત્વના છે. સિબિલનો પતિ રેન્ડ ડેનફોર્થ સુથાર છે, ઓછું બોલનારો, શાંત, સ્થિર માણસ. આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે એક મજબૂત ટેકો બની રહે છે. એની વફાદારી, એની મૌન સહનશીલતા પ્રભાવશાળી છે.
અને બીજી તરફ પેલો સરકારી વકીલ સ્ટીફન હેસ્ટિંગ્સ, જાણે સ્થાપિત વ્યવસ્થાનો ચહેરો, એ સિબિલનો મુખ્ય વિરોધી છે. એના માટે આ કેસ સિદ્ધાંતનો છે. એ માને છે કે સિબિલ જેવી અપ્રશિક્ષિત મિડવાઇફ જોખમી છે. સિબિલની બેદરકારી, કદાચ એનો અહંકાર, એના કારણે શાર્લોટનું મૃત્યુ થયું. હેસ્ટિંગ્સના પાત્રથી આ સંઘર્ષ વ્યક્તિગત મટીને વૈચારિક બની જાય છે.
આ પાત્રોની ભૂમિકા સાથે વાર્તા હવે તપાસ અને મુકદ્દમા તરફ આગળ વધે છે. જે એક અંગત દુર્ઘટના હતી એ હવે ફોજદારી તપાસ બની જાય છે. પોલીસની પૂછપરછ, પુરાવા, શંકાનો દાયરો સિબિલની આસપાસ વધુ કસાતો જાય છે.
અને પછી આવે છે પેલો મેડિકલ એક્ઝામિનરનો ઓટોપ્સી રિપોર્ટ. એ ખરેખર કેસમાં મોટો વળાંક લાવે છે. રિપોર્ટ કહે છે કે શાર્લોટના ફેફસામાંથી પાણી મળ્યું છે, જે સૂચવે છે કે મૃત્યુ પહેલાં કદાચ એણે એક છેલ્લો ક્ષીણ શ્વાસ લીધો હતો. આ વાત પેલી ભયાનક શંકાને બળ આપે છે કે સિબિલે જ્યારે સિઝેરિયન કર્યું ત્યારે શાર્લોટ જીવિત હતી.
પણ શું આ પુરાવો એકદમ નક્કર હતો? એના અર્થઘટનની બીજી શક્યતા નહોતી? આ સવાલો કોર્ટમાં ઉઠે છે. પણ એ સમયે તો આ સિબિલ વિરુદ્ધ મજબૂત પુરાવો બની જાય છે. અને એમાં ઉમેરાય છે પેલી સિબિલની મદદનીશનું નિવેદન. એ ડરના માર્યા કે ખરેખર શંકાથી એવું કહે છે કે સિબિલે ઓપરેશન પહેલાં પૂરતી ખાતરી કદાચ નહોતી કરી.
બસ આ પુરાવા અને નિવેદનના આધારે વકીલ હેસ્ટિંગ્સ સિબિલ પર ઇનવોલન્ટરી મેન્સ્લોટરનો આરોપ મૂકે છે. અને અહીંથી શરૂ થાય છે નવલકથાનો સૌથી પકડ જમાવતો ભાગ, કોર્ટરૂમ ડ્રામા. આ મુકદ્દમો ખાલી એક વ્યક્તિનો નથી રહેતો, પણ એ નાના શાંત સમુદાયને બે ભાગમાં વહેંચી નાખે છે.
સાવ સાચી વાત. મિત્રો દુશ્મન બની જાય, પડોશીઓ શંકાથી જુએ, જે પરિવારોમાં સિબિલે બાળકોનો જન્મ કરાવ્યો હતો એ લોકો પણ વહેંચાઈ જાય છે. કેટલાક સમર્થનમાં, કેટલાક વિરોધમાં જુબાની આપે છે. એક અંગત ટ્રેજેડી એ જાહેરમાં ચર્ચાતો તમાશો બની જાય છે. મીડિયાનો રસ પણ ભળે છે.
કોર્ટરૂમમાં જોરદાર દલીલો થાય છે. વકીલ હેસ્ટિંગ્સ સિબિલને એક અપ્રશિક્ષિત, અવિચારી, અહંકારી સ્ત્રી તરીકે ચિતરવાનો પ્રયત્ન કરે છે. નિયમો તોડ્યા, જીવ લીધો, મેડિકલ પુરાવા પર ભાર મૂકે છે, સિબિલની તાલીમના અભાવ પર અને ખાસ તો પેલી સિબિલની ડાયરીના કેટલાક અંશો પર.
હા, એ ડાયરીવાળો મુદ્દો ખરેખર રસપ્રદ છે. સિબિલ એમાં પોતાના વિચારો, શંકાઓ, ક્યારેક તબીબી વ્યવસ્થા પ્રત્યેનો ગુસ્સો બધું લખતી હોય છે. બચાવ પક્ષને સિબિલની પ્રામાણિકતા ગણાવે, જ્યારે હેસ્ટિંગ્સ એને સિબિલની બેદરકારી અને અનાદરના પુરાવા તરીકે વાપરે. એક જ લખાણના બે અલગ અર્થઘટન.
બીજી તરફ બચાવ પક્ષના વકીલ ટોમ ટિયરની સિબિલને એક સક્ષમ, અનુભવી મિડવાઇફ તરીકે રજૂ કરે છે. એમની દલીલ છે કે પરિસ્થિતિ અસાધારણ હતી. તોફાન, એકલતા, સિબિલે જે કર્યું તે ગભરાટમાં નહીં પણ બાળકને બચાવવા વીરતાપૂર્વક લીધેલો નિર્ણય હતો. તેઓ ઓટોપ્સી રિપોર્ટની નિશ્ચિતતા પર પણ સવાલ ઉઠાવે છે, મૃત્યુના ચોક્કસ સમય અંગે શંકા ઊભી કરવાનો પ્રયાસ કરે છે.
અને ધીમે ધીમે આ કેસ ખાલી સિબિલનો ગથી રહેતો. એ મિડવાઇફરીની કાયદેસરતાનો, એની સ્વીકૃતિનો અને સ્ત્રીઓના પોતાના પ્રસૂતિ અંગેના પસંદગીના અધિકારનો મુદ્દો બની જાય છે. એ પણ દેખાડે છે કે કેવી રીતે સમાજનો અભિપ્રાય ઘણીવાર ડર, પૂર્વગ્રહ, અધૂરી માહિતીથી ઘડાય છે. સિબિલ એક વ્યક્તિ મટીને એક વિચારધારાનું પ્રતીક બની જાય છે જાણે.
આ બધાની વચ્ચે નવલકથા કેટલાક મહત્વના વિષયોને ખૂબ જ સૂક્ષ્મતાથી સ્પર્શે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ તો પેલો સંઘર્ષ આધુનિક ટેકનોલોજી આધારિત તબીબી જગત અને પરંપરાગત સર્વગ્રાહી મિડવાઇફરી વચ્ચેનો.
બરાબર. વિજ્ઞાન વિરુદ્ધ પરંપરા કહો કે સ્થાપિત સત્તા વિરુદ્ધ વ્યક્તિગત સ્વાયત્તતા, જન્મ અને મૃત્યુ જેવી મૂળભૂત ઘટનાઓ પર કોનો અંકુશ? શું એ ડોક્ટર્સ અને હોસ્પિટલોનો જ અધિકાર છે કે પછી પરંપરા અને સ્ત્રીના અનુભવનું પણ સ્થાન છે? લેખક કોઈ એકનો પક્ષ નથી લેતા, પણ બંને બાજીની જટિલતાઓ અને મર્યાદાઓ આપણી સામે મૂકે છે.
બીજો અત્યંત મહત્વનો વિષય છે સત્ય, સ્મૃતિ અને અનિશ્ચિતતા. આપણે વાત કરીએ એમ આખી વાર્તા કોનીના દૃષ્ટિકોણથી કહેવાયેલી છે જે વર્ષો પછી યાદ કરે છે? શું સ્મૃતિ હંમેશા ભરોસાપાત્ર હોય? શું આપણે ઘટનાઓને જીવી બની હતી બરાબર એવી જ યાદ રાખીએ છીએ? આ નવલકથા સૂચવે છે કે સંપૂર્ણ વસ્તુલક્ષી સત્ય કદાચ હંમેશા આપણી પકડની બહાર હોય છે.
અને લેખન શૈલી પણ એને ટેકો આપે છે. કોનીનું પ્રથમ પુરુષ કથન આપણને એની સાથે જોડે છે, પણ એની મર્યાદાઓ પણ બતાવે છે. વળી વચ્ચે વચ્ચે સિબિલને ડાયરીના જે અંશો આવે છે એ આપણને સીધા સિબિલના મનમાં ડોક્યું કરાવે છે, પણ એ પણ વ્યક્તિલક્ષી જ છે. આ બંને મળીને સત્યની બહુપરિમાણીય પ્રકૃતિને ઉજાગર કરે છે.
ત્રીજો કેન્દ્રીય વિષય છે નૈતિક જવાબદારીનો, ખાસ કરીને કટોકટીની પરિસ્થિતિમાં. સિબિલે જે નિર્ણય લીધો એ ભારે દબાણ હેઠળ ક્ષણવારમાં લીધેલો. આવા નિર્ણયોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? શું ઈરાદો જોવો બાળકને બચાવવાનો કે પછી પરિણામ માતાનું સંભવિત મૃત્યુ? માનવીય નિર્ણય શક્તિની મર્યાદાઓ શું છે? આપણે બીજાને કયા માપદંડથી માપવા જોઈએ? આ સવાલો ઊભા થાય છે.
અહીં પ્રતિકાદમદનો ઉપયોગ પણ સરસ છે. પેલું ભયાનક બરફનું તોફાન એ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ કુદરતની શક્તિ, એકલતા અને પેલી નિર્ણાયક ક્ષણોનું પ્રતીક છે જ્યાં સામાન્ય નિયમો લાગુ નથી પડતા.
એવી જ રીતે રક્ત, લોહી એ જીવન, નવજાત બાળક અને મૃત્યુ શાર્લોટ બંનેનું પ્રતીક બનીને આવે છે.
આ બધી જટિલતાઓ, દલીલો પછી છેવટે મુકદ્દમાનો ચુકાદો આવે છે. જ્યુરી લાંબી ચર્ચા પછી સિબિલને હત્યાના ગંભીર આરોપમાંથી, એટલે કે ઇનવોલન્ટરી મેન્સ્લોટરમાંથી મુક્ત જાહેર કરે છે. એક રીતે આ સિબિલની મોટી જીત કહેવાય.
પણ શું ખરેખર? કારણ કે જ્યુરી એને હત્યા માટે નિર્દોષ ઠેરવે છે, પણ લાયસન્સ વિના મેડિકલ પ્રેક્ટિસ કરવાના ઓછા ગંભીર ગુના માટે દોષિક ઠેરવે છે. એનો અર્થ એ થયો કે જેલ તો નથી થતી, પણ એની મિડવાઇફ તરીકેની કારકિર્દી એ કાયમ માટે ખતમ થઈ જાય છે. પ્રતિષ્ઠા પર જે ડાગ લાગ્યો એ ક્યારેય ભૂંસાતો નથી. અને આ ચુકાદાની અસર ડેનફોર્ડ્સ પરિવાર પર વિનાશક હોય છે. આર્થિક રીતે ભાંગી પડે છે, સમાજમાં એકલા પડી જાય છે, મિત્રો, પાડોશીઓ બધા દૂર થઈ જાય છે. કાનૂની રીતે ઉકેલ આવ્યો, પણ સિબિલ ખરેખર નિર્દોષ હતી કે દોષિત એ પ્રશ્ન લોકોના મનમાં અને કદાચ સૌથી વધુ સિબિલના પોતાના મનમાં વણ ઉકલ્યો જ રહી જાય છે. કાયદો ન્યાય આપે, પણ સત્ય અને શાંતિ હંમેશા નહીં.
પણ વાર્તા અહીં પૂરી નથી થતી. લેખક આપણને વર્ષો પછીના સમયમાં લઈ જાય છે અને ત્યાં નવલકથાનું સૌથી શક્તિશાળી, હૃદયસ્પર્શી દ્રશ્ય આવે છે. કોની હવે પુખ્ત છે અને જીવનની કેવી વક્રતા, તે પોતે એક પ્રસૂતિશાસ્ત્રી બની છે. મતલબ કે એ જ મેડિકલ સિસ્ટમનો ભાગ જેની એની મા ટીકા કરતી હતી.
અને એક દિવસ કોની અને સિબિલ વચ્ચે એક અત્યંત શાંત ભાવનાત્મક વાતચીત થાય છે, અને એ વાતચીતમાં આટલા વર્ષોના મૌન પછી સિબિલ એ રહસ્ય ખોલે છે જે એના આત્મા પર બોજ બનીને રહ્યું હતું.
તે પોતાની દીકરી સામે કબૂલ કરે છે કે તે પોતે પણ 100% ખાતરીથી નથી કહી શકતી કે પેલી રાત્રે શાર્લોટ ખરેખર મૃત્યુ પામી હતી કે નહીં. એને લાગ્યું હતું કે શાર્લોટ મૃત છે, એણે જે શ્રેષ્ઠ સમજાયું તે કર્યું, પણ પેલી શંકા, એનું એક નાનકડું બીજ એના મનમાં હંમેશા રહ્યું. એ શંકાએ એના જીવનના દરેક દિવસને ડંખ્યો છે. એના શબ્દો કંઈક આવા હતા, આટલા વર્ષોથી લોકો પૂછે છે કે શું મને ખાતરી હતી, પણ મેં જે રહસ્ય કોઈને નથી કહ્યું તે એ છે કે મને ખબર નથી અને મને ક્યારે ખાતરી થશે પણ નહીં.
આ કબૂલાત ખરેખર હચમચાવી દે છે. એ વાર્તાનો ભાવનાત્મક ઉત્કર્ષ છે. એ સ્પષ્ટ કરે છે કે આ નવલકથાનો હેતુ કોઈ ચોક્કસ જવાબ આપવાનો નહોતો, સિબિલને નિર્દોષ કે દોષિત સાબિત કરવાનો નહોતો, પણ એ દર્શાવવાનો હતો કે કેટલીકવાર જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે, એવા નિર્ણયો લેવા પડે છે જેની પાછળ અનિશ્ચિતતાનો બોજ એ આજીવન રહી જાય છે. કાનૂની સત્ય અને વ્યક્તિગત સત્ય વચ્ચેનો જે તફાવત છે એ અહીં એકદમ સ્પષ્ટ થાય છે.
આખી નવલકથા વાચક પર ખૂબ ઊંડી અસર છોડે છે. સિબિલ માટે સહાનુભૂતિ જન્મે છે, ભલે એના નિર્ણય પર સવાલો હોય. મુકદ્દમા દરમિયાન સતત ઉત્કંઠા રહે છે, જાણે આપણે પોતે જ જ્યુરીમાં બેઠા હોઈએ. અને અંતે સરળ જવાબોનો અભાવ એ એક પ્રકારની અસ્વસ્થતા છોડી જાય છે, વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ, એની સ્થાયી છાપ પેલી નૈતિક જટિલતાની છે. તે આપણને પૂછે છે, આવી પરિસ્થિતિમાં આપણે શું કરત? આપણે બીજાના નિર્ણયોને કેવી રીતે માપી શકીએ? શું આપણી કાનૂની અને તબીબી વ્યવસ્થાઓ સંપૂર્ણ છે? આ બધા પ્રશ્નો મનમાં રહી જાય છે.
આ કથા આપણને શીખવે છે કે કેટલાક નિર્ણયોનો બોજ કેટલો ભારે હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેના પરિણામો જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા હોય. એ માનવીય સ્થિતિની નાજુકતા અને જટિલતાનું દર્શન કરાવે છે.
અને એ પણ કે સત્ય હંમેશા સ્પષ્ટ, સરળ કે હાથવગું નથી હતું. ક્યારેક ઊંડી, ક્યારે ન મટતી શંકા અને અનિશ્ચિતતા સાથે જીવતું એ જ કદાચ માનવીય વાસ્તવિકતાનો એક અનિવાર્ય ભાગ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.